સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી પડવાને દિવસે શ્રીજી મહારાજ સંધ્યા સમયે શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મેં પહેલા વાત કરી એમ પોતાના મનને ભગવાનની મૂર્તિની અંદર પોરવી. મહારાજ દરબારગઢની અંદર બિરાજમાન છે અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને મુખારવિંદ આગળ મુક્તોની સભા ભરાઈને બેઠી છે એ મહારાજની મૂર્તિનું ધ્યાન કરી, ચિંતવન કરી અને આપણે વચનામૃતનું આગળ રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અમે પહેલા પણ વાત કરી કે આમાં ઘણા કૃપા શબ્દો છે જે મહારાજે સ્વયંભૂ પોતાની ઈચ્છાથી પોતાને રાજી થઈને મહારાજે આ શબ્દો કહેલા છે. મહારાજ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને જ પોતાનું આત્યકલ્યાણ કલ્યાણરૂપ કાર્ય સરતું નથી તથા એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવદા ભક્તિ તે ભક્તિએ કરવી તેણે કરીને પણ સરતું નથી. મહારાજ બહુ વાત સમજાવે છે. આપણા ભગવાનને રાજી કરવાના જે સાધનો બતાવ્યા છે એમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય ચાર ઉત્તમ સાધનો એમાં મહારાજને પ્રસન્નતા માટે બતાવ્યા છે. અહીંયા મહારાજ એવું લખે છે, આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એટલે કે જીવાત્મા ભગવાનના ધામની પ્રાપ્તિને, ભગવાનની પ્રાપ્તિને ઈચ્છતો એવો જે જીવાત્મા તે કેવું એનું લક્ષણ હોય તો એને આત્યંતિક કલ્યાણ એનું સરળ થાય અથવા તો એને એ સફળતા મળે. મહારાજ કહે છે કે કોઈ એક ગુણે કરીને, કોઈ એમ વિચે કે મને આત્મનિષ્ઠા એટલે જ્ઞાન માર્ગ, મને જ્ઞાન માર્ગની મને પરિપક્વતા છે, આત્મનિષ્ઠા મારી પરિપક્વ છે અને એ આત્મનિષ્ઠાએ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણરૂપ કાર્ય સરતું નથી. મહારાજ કે કોઈને એમ હોય કે મારા આત્યંતિક મને જ્ઞાન અતિશય છે એટલે મારું કલ્યાણ થશે, મહારાજ કે એટલું એ જ્ઞાનથી સરતું નથી. અને તથા એકલી પ્રીતિ જેને પ્રીતિએ સહિત ભક્તિનું સ્વરૂપ છે, પ્રીતિએ સહિત ભગવાનની સેવા એનું નામ ભક્તિ. તો મહારાજ કહે છે એકલી પ્રીતિ જે પ્રેમે સહિત નવ પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ તે કાર્ય સરતું નથી. એટલે મહારાજે કીધું એકલા જ્ઞાનથી પણ એ કાર્ય સરતું નથી, આત્મનિષ્ઠા એવી હોય તો પણ, એકલી ભક્તિ એવી પ્રીતિ સહિત કરતા હોય તો પણ સરતું નથી, તથા એકલો જે વૈરાગ્ય તેને કરીને પણ તે કાર્ય સરતું નથી. એકલો વૈરાગ્ય એટલે કે જગતના વિષયની અનાશક્તિ, એની અંદર ન પુરવાવું એવું જો કોઈની સમજણ હોય, એવી કોઈની સ્થિતિ હોય, પણ એ એકલી વૈરાગ્યની સ્થિતિ હોય તો પણ મહારાજ કહે છે એનાથી કલ્યાણ સરતું નથી. અને એટલો જે ધર્મ, સ્વધર્મ તેણે કરીને પણ કાર્ય સરતું નથી. તો આપણને એમ થાય કે નથી ભક્તિથી સરતું, નથી ધર્મથી સરતું, નથી જ્ઞાનથી સરતું, નથી વૈરાગ્યથી સરતું, તો સરે છે કેમાંથી? મનમાં થાય ને પ્રશ્ન. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું કે એકલા, પણ બધાની આગળ મહારાજે એકલો શબ્દ વાપર્યો, ગૂંચવણ ન ઉભી થાય એટલા માટે. મહારાજ કે એકલા એનાથી નથી સરતું, એકલા એક અંગથી સરતું નથી, એ અંગ જરૂરી છે, એનાથી સરે છે, પણ એકલા એનાથી નથી સરતું. એટલે કોઈ એમ ના સમજે કે ભક્તિથી નથી સરતું, નહીં તો અન્ય અર્થ જ થશે. મહારાજે આગળ એકલો એવો શબ્દ મૂક્યો છે એટલે એનો અર્થ થાય ભક્તિથી કલ્યાણ થાય પણ એકલું ભક્તિથી નથી થતું. કેમ? હવે એનું કારણ બતાવે છે કેવા સ્વરૂપમાં. તો મહારાજ સમજાવે છે તે માટે એ આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તે સિદ્ધ કરવા, એટલે જીવાત્માએ શું કરવું જોઈએ તો ચારે ગુણને સિદ્ધ કરવા જોઈએ, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, અને ચારેને અંગને પુષ્ટિ મળે એવું કાર્ય કરવું જોઈએ. પછી આમાં જો એક વચનામૃતમાં એવું પણ કીધું છે ગમે કોઈ જીવાત્માને એક વિષયની અંદર વધારે પ્રીતિ છે, માનો એક અંગ વધારે મજબૂત છે, કોઈને ભક્તિનું વધારે અંગ છે, કોઈને જ્ઞાનનું વધારે અંગ છે, તો એ અંગને વધારે વિશેષ પોષણ મળે એની ના નથી, પણ આને ગૌણ કરીને તમે એકલું એ કરશો તો થશે નહીં. તો મહારાજે કીધું એક અંગ તો ચોક્કસ પરિપક્વ કરવું પછી ધામમાં આવજો, નહીં તો ઉતાવળ કરશો નહીં. આવું વચનામૃતમાં આગળ મહારાજે કીધું છે કે એવું અંગને પોષણ, કારણ કે ત્યાં જઈને તમારું અંગ જ જો નબળું હશે કે પોષણ નહીં હોય ત્યાં જઈને શું કરશો? ભગવાનના ધામમાં સેવા તો કરવી છે ને, પણ એક અંગને તો મજબૂત કરવું પડશે કે જેવું અંગ મજબૂત થાય, પણ એ અંગને એકલું તમે પોષણ આપો ને બીજાને પોષણ ના આપો એવું બને નહીં. માટે જે સત્સંગી હોય એના માટે મહારાજ લખે તે માટે એ આત્મનિષ્ઠા જે ચાર ગુણ તે સિદ્ધ કરવા. શા માટે? તો એ ચારે ગુણને એકબીજાની અપેક્ષા છે. એકબીજાની અપેક્ષા એટલે એકબીજાના ફૂલફિલ કરતા છે, ધે લુક ઓન ઈચ અધર ફોર ધેર ફૂલફિલમેન્ટ, એટલે એકબીજાના પૂરક છે. આ ચારે ગુણ એકબીજાના પૂરક છે, આ એકબીજાની અંદર સંકળાયેલા છે. એક થકી બીજાની, બીજા થકી એકની પોષણ થાય છે, એકબીજાને બળ મળે છે. એટલે મહારાજ કહે છે એ એકબીજાના અપેક્ષા છે, બધાની એકબીજાની જરૂરિયાત છે, ચારે ગુણને અંદરોઅંદર એકબીજાની જરૂરિયાત છે, અપેક્ષા છે. હવે એ ચાર ગુણને એકબીજાની અપેક્ષા છે તે કહીએ, તે સાંભળો. મહારાજ સમજાવે છે કે હવે અપેક્ષા કેવી રીતે ગણી, કહીએ છીએ તે સાંભળો. જે પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા અને તેણે કરીને જ પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય એટલે અલૌકિક સિદ્ધિ, ઐશ્વર્ય એટલે અલૌકિક સિદ્ધિ, અલૌકિક પ્રાપ્તિ, જે લૌકિક નથી, માયિક નથી. અને માયિક ન હોય એવી કઈ પ્રાપ્તિ છે? અક્ષરધામ અને અક્ષરધામના ધણી, આ એક જ અમાયિક છે. બાકી માયાના, અને તમે જો આગળ વચનામૃતમાં આવશે, આની અંદર પાછળના ભાગમાં આવશે કે માયાના તમને ઓળંગીને જ્યારે જીવાત્મા પર થાય છે, એટલે જે સ્થૂળ સૂક્ષ્મ કારણ એ શરીરને ભેદીને અને એનો નાશ કરીને જીવાત્મા જ્યારે માયાના આવરણને ભેદીને જ્યારે જાય ત્યારે જીવાત્માને અક્ષરધામમાં જવાનો અવસર મળે છે, અને ત્યાંથી પછી પાછું આવતું નથી. બાકી બધા લોકો આગળ આવશે, બધા લોકોના નામ આપણે વિસ્તારથી સમજીશું તે વખતે. તે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા હોય, એકલી આત્મનિષ્ઠા હોય, પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય, ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને હેત ન હોય, પ્રીતિ ન હોય, અને એ પ્રીતિએ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા, એ પ્રીતિના માધ્યમે કરીને જે શ્રીહરિની પ્રસન્નતા જીવાત્મા ઉપર થતી હોય તેણે કરીને જ પામવા યોગ્ય એવું મોટું, એટલે જે ઐશ્વર્ય, જે અલૌકિક સિદ્ધિ, એ પ્રીતિએ કરીને થતી પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે. એવો અહીંયા શબ્દ મૂક્યો મારે, જ મહારાજે શું કીધું કે પ્રીતિએ જે જીવાત્મા સેવા કરે છે અને એવી સેવા ભક્તિના માધ્યમથી ભગવાનની પ્રસન્નતાનો અધિકારી બને છે, અને એ ભગવાનની પ્રસન્નતા થાય તો જ જીવાત્માને એવા ઐશ્વર્યની પ્રાપ્તિ એટલે અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે જો એકલી આત્મનિષ્ઠા હોય પણ ભગવાનની જો પ્રીતિ ન હોય અને ભગવાનના સ્વરૂપમાં હેત ન હોય, ભગવાનના સ્વરૂપનું મમત્વ ન હોય, તો ત્યારે એ સ્વરૂપની ભક્તિ જીવાત્મા યથાર્થપણે ન કરે, અને જ્યારે એવી ભક્તિ ન કરે તો જીવાત્માને એ ભગવાનની પ્રસન્નતાનો પ્રાપ્તિ થતી નથી, અને જ્યારે ભગવાનની પ્રસન્નતા જીવાત્માને પ્રાપ્ત ન થઈ હોય તો જે પ્રસન્નતાથી જ જે મહારાજનો રાજીપો ઉતરે છે, જે આપણો થીમ છે યુવક મંડળ જે બાળ શિબિરનો, એવો જે ભગવાનનો રાજીપો, એનાથી જીવાત્મા વંચિત રહી જાય છે. એટલે મહારાજ કહે છે કે એનાથી જે થતી પ્રાપ્તિ, મોટું ઐશ્વર્ય, જે એનું જે જીવાત્માને અલૌકિક સિદ્ધિ, એ જીવાત્માને થતી નથી. વિશ્લેષણ કર્યું છે જે મેં કીધું ને, અલૌકિક સિદ્ધિ જે અમાયિક સિદ્ધિ છે, અમાયિકનો અર્થ જે માયિક નથી, એટલે માયાથી પર જે છે, બાકી બધું માયામાં છે. બાકી જગતની સિદ્ધિઓ, વ્યવહારની સિદ્ધિઓ, સમાજની સિદ્ધિઓ, બધું જગતનું તમે જે વિચારતા હો, બ્રહ્માંડનું, સ્વર્ગનું, ભૂલોકનું, ભૂવરલોકનું, સ્વર્ગલોકનું, આ તમે જે પણ લોકનું તમે જો સુખને તમે ચિંતન કરતા હો તો આ બધું માયાની અંદર આવે છે, એટલે માયાથી પ્રભાવિત રહેલું છે. એક જ એવું સુખ છે જે માયાથી પ્રભાવિત નથી, એ અક્ષર ધામનું અને ભગવાનનું સુખ. મહારાજ કહે છે, એટલે અહીંયા ઐશ્વર્ય શબ્દની મહારાજે વ્યાખ્યા કરી, પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય, જે માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય. ઐશ્વર્ય કયું મળે છે? કે માયાના ગુણથી પરાભવ ન થાય જીવાત્માને, એવું જે મોટું ઐશ્વર્ય, તે સામર્થ્ય તેને એ ભક્ત નથી પામતો. એટલે માયાના ગુણથી પરાભવ ન થઈ શકે એવું ગુણ લેવા માટે, એવી સિદ્ધિ મેળવવા માટે જીવાત્મા માટે કયો આશ્રય બતાવ્યો? ભક્તિનો. કેવી ભક્તિ? પ્રીતિએ સહિત કરેલી ભક્તિ. તો જીવાત્માને પ્રીતિએ સહિત જો ભક્તિનું અંગ ન હોય તો ભગવાનની પ્રસન્નતા થતી નથી, એટલે આ જીવાત્માને સિદ્ધિ મળતી નથી. સમજાય છે ને? હા. તેને તે ભક્ત નથી પામતો. અને હરિને વિશે પ્રીતિ હોય, હવે મહારાજે બીજા અંગનું પોષણની વાત કરી, હવે મહારાજ કહે છે કે માની લો કે એને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તો પણ જો આત્મનિષ્ઠા ન હોય અને જો દેહાભિમાનને યોગે કરીને એ પ્રીતિની સિદ્ધિ થતી નથી. મહારાજ કહે જો ભગવાનના સ્વરૂપની અંદર એને પ્રીતિ નથી એટલે એને શું વર્તે? દેહાભિમાન વર્તે, અને દેહાભિમાન વર્તતું હોય ત્યારે એને એ પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં થતી નથી, એ પોતાને દેહનો અહંકાર એનો આડો આવે છે અને ભગવાનના સ્વરૂપની અંદર પોતે દાસ થતો નથી, શરણાગતિ સ્વીકારતો નથી, અને એટલા માટે જીવાત્માની જે પ્રસન્નતા એનો એનો અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે અને શ્રીહરિને વિશે પ્રીતિ તો હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય, પોતાના આત્માની નિષ્ઠા એટલે કે શું હું શરીર નથી, શરીરી છું, અને દેહાભિમાન હોય, માત્ર હું ન હોય તો દેહાભિમાને યોગે કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. દેહાભિમાન આત્મનિષ્ઠા નથી એટલે દેહાભિમાન છે, અને દેહાભિમાન એટલે દેહનો અહંકાર છે, માયાનું આવરણ છે, દેહનો સુખને પ્રાધાન્યતા છે. આ બધા અવગણને કારણે જીવાત્માના જીવાત્માને પરમાત્માના સ્વરૂપ સાથે પ્રીતિ થતી નથી. કારણ કે શરીર ક્યાં આકર્ષાય છે? દેહાભિમાન છે એટલે ઇન્દ્રિયો ક્યાં આકર્ષાય છે? આગળ આપણે જોયું જગતના વિષયોની અંદર આકર્ષાય છે, અને એની અંદર ઓતપ્રોત રહે છે, એ ભગવાનની ભક્તિ કરવા માટે પ્રેરતું નથી. અને એ ન પ્રેરતું હોય તો એ કેમ નથી? તો ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ નથી. દેહાભિમાનને કારણે વિષય વાસનામાંથી મન છૂટતું નથી તો ભગવાનમાં પ્રીતિ થતી નથી. અને પ્રીતિ કરવી હોય ભગવાનમાં તો આત્મનિષ્ઠા જરૂરી છે. જગતને નાશવંત જાણે અને એક ભગવાનને અસચિત આનંદ એવા અવિનાશી ભગવાનને જાણીને એનું ભક્તન કરે અને એની સાથે હેત કરે ત્યારે મહારાજ કહે છે એ પ્રીતિ દ્રઢ થાય છે. એટલે પ્રીતિને જો આત્મનિષ્ઠા હોય પણ પ્રીતિ ન હોય તો ભગવાનની ભક્તિ નથી થતી અને પ્રસન્નતા નથી થતી. અને જો આત્મનિષ્ઠા ન હોય તો પ્રીતિ થતી નથી, કારણ કે દેહાભિમાનની અંદર જીવાત્મા ઝૂંઝ્યા કરે છે. એટલે મહારાજ કહે છે આ એકબીજાના આત્મનિષ્ઠા પણ જરૂરી છે અને પ્રીતિએ સહિત ભગવાનની ભક્તિ કરવી એ પણ જરૂરી છે. દેહાભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા એ બે હોય. હવે મહારાજ કહે છે કે ચાલો હવે બે અંગને પોષણ આપીએ. કદાચ પ્રીતિ પણ છે ભગવાનના સ્વરૂપની અંદર અને આત્મનિષ્ઠા પણ છે. એ બે હોય પણ જો દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયની વિશે આસક્તિ કરીને પણ પ્રીતિ અને આત્મનિષ્ઠાની સિદ્ધિ થતી નથી. એટલે પ્રીતિ અને આત્મનિષ્ઠા કરવા માટે ફરી આપણે વાલા ભક્તો ક્રમ જોઈએ. ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનના સ્વરૂપમાં હેત કરવું જરૂરી છે, અને એ હેત કરવા માટે આત્મનિષ્ઠ થવું જરૂરી છે. અને એ આત્મનિષ્ઠા જો ક્યારે થાય કે જીવાત્માને જ્યારે પંચ જે માયિક વિષયો એની આસક્તિ એટલે દેહાભિમાન તૂટે તો એ ભગવાનની અંદર પ્રીતિ કરી શકે. અને દેહાભિમાન તોડવા માટે શું જરૂરી છે? વૈરાગ્ય જરૂરી છે. મહારાજ કહે છે કે જેને દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયની વિશે આસક્તિ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. એટલે પ્રીતિ અને આત્મનિષ્ઠાની સિદ્ધિ માટે વૈરાગ્ય જરૂરી છે. વૈરાગ્યનો અર્થ જગતને નાશવંત જાણે, જગતના પદાર્થોની અંદર રૂચિ ન રાખે, જગતના પદાર્થની અંદર મોહ ન રાખે, જગતના પદાર્થની અંદર વિષયો પંચ વિષયો બધા એની અંદર આસક્તિ ન રાખે, બંધાય નહીં, એની અંદર આકર્ષણ ન રાખે, એને ભોગવવાનો જ માત્ર ધ્યેય ન રાખે, પણ મર્યાદામાં રહીને ધર્મ મર્યાદામાં રહી અને તેનો વિષયનો જો ભોગવે તો એને બંધન થતા નથી. પણ જો મર્યાદાની વિરુદ્ધ જઈ અને એની અંદર જો ઓતપ્રોત થઈ ગયો જીવાત્મા તો મહારાજ કહે છે એ વૈરાગ્યની અંદર એને કચાશ રહી જાય છે અને એના પરિણામ સ્વરૂપે ભગવાનના સ્વરૂપમાં નથી પ્રીતિ થતી કે નથી આત્મનિષ્ઠા દ્રઢ થતી. અને વૈરાગ્ય હોય, હવે મહારાજ ચોથા અંગની પોષણની વાત કરે છે. મહારાજ કહે કે વૈરાગ્ય હોય, ભગવાનની પ્રીતિ હોય અને આત્મનિષ્ઠા ન હોય પણ વૈરાગ્ય ન હોય તો પ્રીતિ અને આત્મનિષ્ઠા અધૂરી રહે છે. હવે મહારાજ આગળ કહે છે અને વૈરાગ્ય તો હોય પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. મહારાજ કે જગતનું વૈરાગ્ય છે પણ ભગવાનમાં પ્રેમ નથી તો જીવાત્મા પછી શું થાય? ભગવાનની પરમાનંદની જે સુખની પ્રાપ્તિ છે થતી નથી. એનું કારણ સીધું છે. તમે જગતથી તમારી આસક્તિ તોડી લીધી, જગતથી તમે તમારી મનની વૃત્તિ પાછી ખેંચી, પણ પછી જોડી ક્યાં? ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ નથી તો એ આસક્તિ તમારી ભટક્યા કરે છે. એટલે ભગવાનની સુખની જે પ્રીતિ, કારણ કે જોડવું પડે ને, ક્યાંકથી કનેક્શન તોડો, ક્યાંક લગાડવું પડે, અને એ લગાડો તો ત્યાંથી પાછો ફ્લો આવે. તમે જગતમાંથી વૈરાગ્યના કારણે, વૈરાગ્ય છે એટલે જગતમાંથી આસક્તિ વૃત્તિઓ પાછી ખેંચી, પણ ભગવાનના સ્વરૂપમાં જોડવાનું નથી થયું. એટલે ભગવાનનું જે સુખનું જે આનંદ આવવો જોઈએ પરમાનંદ, એ આનંદની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ત્રણ ન હોય, મહારાજ કહે છે જો ધર્મમાં રહેતો હોય પણ ભગવાનને વિશે પ્રીતિ ન હોય, આત્મનિષ્ઠા ન હોય અને વૈરાગ્ય ન હોય, એટલે જ્ઞાન ન હોય, ભક્તિ ન હોય અને વૈરાગ્ય ન હોય અને કેવળ સ્વધર્મની અંદર જો રચ્યો પચ્યો રહેતો હોય, એટલે ધર્મનું પાલન કરતો હોય પણ બાકીના ભગવાનની ભક્તિનું અંગ નથી પોષણ આપ્યું, ભગવાન આત્મનિષ્ઠાનો દ્રઢતા નથી કરી, જગતની અંદરથી મોહ માયા નથી છોડી, વૈરાગ્ય નથી થયો, એટલે એ અંગને તમે પોષણ નથી આપ્યું, માત્ર સ્વધર્મની અંદર જ તમે ધ્યાન રાખ્યું છે. આવું જો મહારાજ કે વર્તતો હોય તો ભૂરલોક ભૂરલોક ભૂવરલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહાર ગતિ થતી નથી. મહારાજ કે સ્વધર્મનું આચરણ કર્યું એનું ફળ મળશે. શું મળશે? તો કદાચ સંસારનું સુખ મળે. મર્યાદામાં તમે સદ્ધર્મનું આચરણ કરો છો અથવા તો એનું પુણ્યકર્મ જે સદ્ધર્મના કાર્ય કર્યા હોય એનું પુણ્ય ફળ થાય તો તમને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય, બ્રહ્માદી લોકની પ્રાપ્તિ થાય, પણ એનાથી બહાર પર જવાતું નથી. મેં જે કીધું માયાનું તમ, આ બધા માયાના તમની અંદર ભૂરલોક ભૂવરલોક ને સ્વર્ગલોક આ ન્યૂન છે, માયાથી નીચેના છે, અને જનલોક તપલોક અને સત્યલોક એ માયાના પર જે લોક છે, અને મહરલોક જે છે એ બંનેનું કોમ્બિનેશન છે. આ સાત લોક ઉર્ધ્વગતિના બતાવ્યા, સાત અધોગતિના બતાવ્યા. તો આની અંદર મહારાજ કહે છે કે ભૂલોક, ભૂલોક એટલે આપણી પૃથ્વી બરાબર, ભૂલોક ભૂવરલોક એટલે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનો જે અવકાશ છે એને ભૂવરલોક તરીકે ગણ્યો છે, જે એટમોસ્ફિયરિક સ્ફિયર જેને કહીએ છીએ. અહીંયા સિદ્ધો અને એવા ઋષિમુનિઓ અહીંયા આગળ વાસ કરે છે. અને બ્રહ્મ સ્વર્ગલોક, સ્વર્ગલોક એટલે સૂર્ય પૃથ્વી એ ભૂલોક, પૃથ્વી અને સૂર્યની વચ્ચેનો જે ભૂવરલોક, અને સૂર્ય અને ધ્રુવની વચ્ચેનો એટલે લગભગ 14 લાખ યોજન જેનું ડિસ્ટન્સ રહેલું છે, એવો જે લોક એને સ્વર્ગલોક કીધો છે, જે ઇન્દ્રાદી દેવતાઓનો ત્યાં વાસ છે. અને તે ત્યાર પછી મહરલોક એ ધ્રુવથી ઉપર 10 મિલિયન એટલે 10 મિલિયન યુગ જેને કહેવાય છે, યુગ લાઇટ લાઇટ શું એને લાઇટ લાઇટ યર્સ, યસ યુગ જે અવકાશના કહેવાય છે લાઇટ યર્સ, એટલા અવકાશ દૂર એ મહરલોક રહેલું છે. અને એનાથી બમણું ટ્વાઇસ મહરલોકથી જેટલું છે એટલું જનલોક રહેલું છે, જ્યાં સંકાદિક આદિ રહે છે. અને એનાથી 4 ગણું આગળ એ તપલોક રહેલું છે, જે એનાથી લગભગ 20 મિલિયન લાઇટ યર્સ જેવું એનું થાય. અને એનાથી આગળ સત્યલોક રહ્યું છે, જે લગભગ 12 કરોડ 100 અને 20 મિલિયન લીગ જેને કહેવાય એટલું એ છે, એટલે સત્યલોક એનાથી રહેલું છે. એટલે આ જે લોકો છે મહારાજ કહે છે કે ભૂરલોક ભૂવરલોક અને બ્રહ્મા ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી, કારણ કે મેં કીધું ને કે જનલોક તપલોક અને સત્યલોક એ એનાથી બહાર વર્તે છે આ માયાની અંદર, એટલે આમાંથી જીવાત્મા પાછો જો સ્વર્ગમાં ગયો હોય તો કર્મફળ ભોગવીને પાછો મૃત્યુલોકમાં આવે છે, જન્મ મરણના ફેરામાં આવે છે, જન્મ મરણનો ફેરો ટળતો માયાથી છૂટતો નથી. એટલે મહારાજ કહે છે કે માત્ર જો આ કોને આવું ફળ મળે કે માત્ર સ્વધર્મ જો કર્યો હોય ને ભગવાનની ભક્તિ ન કરી હોય, ભગવાનની અંદર હેત ન કર્યું હોય, જગતનો અંદરથી આસક્તિ ન છોડી હોય, આત્મનિષ્ઠા દ્રઢ ન કરી હોય, એવો જીવાત્મા સ્વધર્મ રાખે છે તેનું ફળ મળે, પણ એ આનાથી મુક્ત થતો નથી, તે થકી બહાર ગતિ કરતો નથી. કહેતા કે બ્રહ્માંડને ભેદીને માયાના તમથી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. માયાના તમથી પર જે અક્ષરધામ છે એટલે માયાનું આવરણ અહીંયા સુધી નડે છે, પણ આના પછી જો જાય તો પછી જીવાત્માને માયાનું આવરણ નડતું નથી. કારણ કે આ બધી ઉત્પત્તિ આગળ આપણે એક વચનામૃત આવ્યું એની અંદર બતાવ્યું, ઉત્પત્તિનું બધા કારણ અહંકારથી, આ બધા 3 અહંકારથી એટલે રજ સત અને તમ અહંકારથી આ સૃષ્ટિ બ્રહ્માંડની રચના આપણે આગળ વચનામૃતમાં જોઈ ગયા. એટલે માયાથી જ એની નિર્મિતિ છે, એનું જ્યાં અસર છે ત્યાં સુધી જીવાત્મા જઈને પાછો પડે છે. તમે ઉર્ધ્વગતિ કરો છો પણ ઉર્ધ્વગતિ ક્યાં સુધી કરો છો? તો કે બ્રહ્માદી લોકના જે સ્વર્ગાદી લોક છે ત્યાં સુધી જીવાત્મા ગતિ કરે છે, પછી ત્યાંથી પાછો પડે છે. પણ જે એક વખત ભગવાનની ભક્તિ કરી હોય માટે અને આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય 3 હોય તો પણ જો સ્વધર્મ ન હોય, મહારાજ કે સ્વધર્મ એકલો પાડ્યો હોય તો આ ગતિ થાય, અને માત્ર સ્વધર્મ ન હોય બાકી ત્રણેય વાના તમે રાખ્યા હોય તો એ ત્રણેય સિદ્ધિ થતી ન હોય તો એ ત્રણેય સિદ્ધિ થતી નથી, કારણ કે ધર્મ આચરણ જ નથી તો પછી ભગવાનમાં પ્રીતિ કેમ થશે, જગતનો વૈરાગ્ય કેમ થશે, કારણ કે આચરણમાં જ ખોટ છે, આપણું આચરણ જ મલિન છે. આચરણ ગઈકાલે આપણે જોયું ને, ઇન્દ્રિયોના આચરણથી મન અંતઃકરણ મલિન થયું છે, મન અંતઃકરણ મલિન થયું છે તો બુદ્ધિ પણ મલિન છે, કાર્ય પણ મલિન છે, આપણા વિચારો પણ મલિન છે. ભગવાનના સ્વરૂપની અંદર હેત ક્યાંથી થશે જો જગતના વિષયોમાંથી અનાસક્તિ. એટલે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય એ ત્રણ હોય તો પણ જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિ જે ચાર ગુણ તેને એકબીજાને અપેક્ષા છે. એટલે જેને આ ચારેય ગુણને જો સિદ્ધ કરવા હોય તો એકબીજાના પૂરક તરીકે ચારેય ગુણને મહારાજ કહે છે, તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરી જે ભક્તને એ ચાર ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે જ ભક્તને સર્વસાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. મહારાજ અહીંયા એકાંતિક ભક્તની વ્યાખ્યા કરી, આગળ પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે, હજુ આગળ ઘણી જગ્યાએ એકાંતિક ભક્તની વ્યાખ્યા આવશે. મહારાજની દ્રષ્ટિએ એકાંતિક કોણ છે અને આપણી દ્રષ્ટિએ કોણ છે આપણે જરા વિચારજો. ખાલી આપણે કોણ એકાંતિક ગણીએ છીએ? આપણે ઘણી વખત વિચારજો કે આપણે ઘણી વખત અમુક વ્યક્તિને જ આપણે એકાંતિક ગણીએ છીએ, પણ મહારાજ કહે છે એવું નથી. એકાંતિક જો થવું હોય તો આ ચારેય ગુણ મહારાજ કહે છે. અને કેવી રીતે? મહારાજ કહે છે કે તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ, સત્સંગનો સમાગમ, ભગવાનના એકાંતિક ભક્તોનો જે સત્સંગ છે એનો સમાગમ કરીને જે ભક્તને આ ચાર ગુણ અતિશય દ્રઢપણે વર્તે તે જ ભક્ત સર્વસાધન સંપૂર્ણ થયા. ચારેય અંગને મહારાજ કે અતિશય દ્રઢ કરીને રાખવા જોઈએ. એક અંગ મજબૂત હોય પણ દ્રઢ તો ચારે રાખવા જોઈએ, એમાં એકમાં પણ ગાફલત ચાલે નહીં. કારણ કે જો એક રાખવા જશો તો બીજા બેની ખોટ કે ત્રણની ખોટ મહારાજ કહેશે તમારે આપોઆપ આવે, અને એમને ધ્યાન ન રાખો તો ગાફલત રહે છે, તો એક અંગ પણ સિદ્ધ કરેલું સરતું નથી. એટલે ચારેય અંગ મહારાજ કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. ભક્તિ એટલે પ્રીતિ અહીંયા બતાવી, જ્ઞાન એટલે આત્મનિષ્ઠા બતાવ્યું, અને સ્વધર્મ એટલે ધર્મ આચરણ વગેરે બતાવ્યું. પણ આ ચારેય અંગ અને વૈરાગ્ય એટલે જગતની અનાસક્તિ મહારાજે બતાવી. આ ચારેય અંગને મહારાજ કે સંયુક્ત રીતે જો એક સાથે રાખીને, સમજીને, એકબીજાની અપેક્ષા કરીને, એકબીજાના પૂરક ગણી અને ચારેયને મજબૂત કરીને જો રાખશો તો તમને વૈરાગ્ય પણ રહેશે, જગતથી અનાસક્ત રહેશો, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થશે તો તમે ભગવાનની ભક્તિ કરી શકશો, તમને આત્મનિષ્ઠા રહેશે, આત્મબળ હશે તો જગતની અંદર માયાના બંધનથી તમે પર થઈને વર્તી શકશો, બ્રહ્મસ્થિતિને પામી શકશો. અને મહારાજ કહે છે કે જે ભગવાનનું જે અક્ષરધામ જે માયાના તમથી પર છે એની જીવાત્માને પ્રાપ્તિ થાય અને ભગવાનના સ્વરૂપની જીવાત્માને પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજ કહે છે કે એકાંતિક ભક્તનો સમાગમ કરી જે ભક્તને એ ચારેય ગુણ અતિશય દ્રઢપણે વર્તે છે તે ભક્ત સર્વે સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તોને ચાર ગુણમાંથી જે ગુણ ન્યૂનતા હોય તો એક ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમ કરીને તે ન્યૂનતા ટાળવી. મહારાજ કે આ કેવી રીતે ટળે? તો કે એના સહવાસે કરીને, એની સેવા કરીને. સેવા અર્થ કે એની અંદરથી ગુણ લઈને, એની સાથે શુશ્રૂષા કરો, એની અંદરથી તમે કંઈક એમાંથી શીખીને, એનો સમાગમ કરીને મહારાજ કહે છે કે તમને એ ગુણ તમારા જે ન્યૂન રહેતા હોય એને પુષ્ટ કરી શકાય અને એ ન્યૂનતાને ટાળવી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 19મું સહજાન સ્વામી મહારાજની જય.